नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहूणं अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान राग ते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। मोक्ष मार्गस्य नेतारम भीतारम कर्म भूभृताम ज्ञातारम विश्व तत्वानाम वंदे तदगुण लब्धे। रविवारनी पाठशाळानो विषय सत्वार सूत्र चाली रह्यो छे जेमा हमणा सुधी पांच सूत्र उपर आपणे अध्योपान स्वाध्याय कर्यो छठू सूत्र ऑलमोस्ट घणी बधी चर्चा आपणे करी आजे छठा सूत्र संबंधी चर्चा आपणे पूरी करशू कदाच समय रहेशे तो सातमो सूत्र पण चालू करशू। सातमो सूत्र बहु ज सरस छे छठू सूत्र तो बहु मार्मिक छे ज पहला अध्याय मां 33 सूत्र छे उमा स्वामी आचार्य देव द्वारा रचित प्रथम संस्कृत ग्रंथ जेमा नाना नाना सूत्र द्वारा जैन सिद्धांतो नु अत्यंत मार्मिक निरूपण थयु छे। एमा जे छठू सूत्र छे ए छठा सूत्र मां जे प्रमाण अने नय द्वारा वस्तु नो निर्णय करी शकीए छे एवा बे साधन नी वात कईरी छे। आपणो विषय जे चाली रह्यो हतो मूळ सूत्र पहला आवी गयु के सम्यक दर्शन ज्ञान चारी त्राणी मोक्ष मार्ग आगळ आवी गयुं ने मूळ सूत्र एना उपर ज आखू विश्लेषण पहला अध्याय मां छे। आ त्रण शब्द जे निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र जे मोक्ष मार्ग छे जे निश्चय मोक्ष मार्ग छे जे यथार्थ मोक्ष मार्ग छे ए मोक्ष मार्ग नु निरूपण पहला अध्याय मां 33 सूत्र द्वारा करवामां आवे छे। तो त्रण शब्द आव्या निश्चय सम्यक दर्शन निश्चय सम्यक ज्ञान अने निश्चय सम्यक चारित्र। तो आ त्रणे नी व्याख्या आखा ग्रंथ मां विस्तार थी कईरी छे। हमणा व्याख्या चाली रही छे निश्चय सम्यक दर्शन नी। निश्चय सम्यक दर्शन कोने कहेवाय तो पोताना आत्मा नी प्रतीति थवी हूँ आत्मा छू एवी अंदर मां श्रद्धा नी निर्मल प्रणति प्रगट थवी एनु नाम निश्चय सम्यक दर्शन छे। व्यवहार सम्यक दर्शन कोने कहेवाय सात तत्व नी श्रद्धा नु नाम व्यवहार सम्यक दर्शन छे। घड़ी घड़ी आ शब्दों आवे छे निश्चय अने व्यवहार आजे पण गुरुदेव श्री ना आजे नहीं रोज लगभग रोज ना प्रवचन मां निश्चय व्यवहार नु निरूपण निश्चय व्यवहार द्वारा वस्तु स्वरूप नु निरूपण गुरुदेव करता होय छे। तो चलो आपणे छठा सूत्र नो जे आखो विषय छे ए विषय ने आपणे एक चार्ट ना माध्यम थी करीए पॉइंट वाइज करसू ने चार्ट वाइज करसू तो विषय आखो क्लियर थई जशे। थोड़ी भूमिका एक मिनिट बांधू छु विषय शू चाली रह्यो छे एनी थोड़ी तमने खबर होवी जोईए। विषय चाली रह्यो छे सम्यक दर्शन ज्ञान चारित्रादि रत्नत्रयना भाव अने सात तत्व ने जाणवाना उपाय चाली रह्या छे। उपाय चाली रह्या छे ने सम्यक दर्शन अने सात तत्व ने जाणवाना उपाय चाली रह्या छे। तो सम्यक दर्शन अने सात तत्व शास्त्रीय भाषा में कहीए तो शू थई गयु निक्षेप। आपणे निक्षेप नु स्वरूप भण्या हता निक्षेप नी व्याख्या कईरी हती नई ना विषय ने निक्षेप कहवाय खाली आटलो वाक्य याद राखजो नई ना विषय ने निक्षेप कहवाय। तो नई नो विषय शू छे अहीं सम्यक दर्शन अने सात तत्व। इन शोर्ट एम पण कही शको के जीव द्रव्य जीव ने जाणवा माटे बैठाश पोतानो निर्णय करवा माटे बैठाश एनी माटे आ बधा उपाय अहीं बतावामां आवे तो पोतानो निर्णय के सात तत्व नो निर्णय के सम्यक दर्शन आदि कोई पण भाव नो निर्णय निर्णय एटले एनुं ज्ञान सम्यक दर्शन नुं स्वरूप शुं छे एनुं लक्षण शुं छे एनो प्रगट करवानो उपाय शुं छे एना भेद प्रभेद शुं छे कया गुणनी परिणति छे एनाथी लाभ शुं छे केम प्रगट करवा योग्य उपादेश घणी बधी वात एक 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 तत्व संबंधी आवे के नहीं अरे बोलो थाकी गया छो के पछी ख्याल आवे छे ने तो एक तत्व संबंधी घणी बधी वात समझवानी होय छे जीव तत्व संबंधी घणी बधी वात समझवानी कारण के समझाशे नहीं तो नो निर्णय नहीं थाय निर्णय नहीं थाय तो एनी महिमा नहीं आवे महिमा नहीं आवे तो एनी रुचि नहीं थाय अने रुचि नहीं थाय तो एनी श्रद्धा नहीं थाय अने श्रद्धा नहीं थाय तो अनुभूति नहीं अने अनुभूति नहीं थाय तो स्वर नहीं मळे अने स्वर नहीं मळे लगाड़ता जाओ एक एक तत्व नो निर्णय करवा बैठा तत्वार सूत्र आगम ग्रंथ छे ज्ञान प्रदान ग्रंथ छे समय सारजी अध्यात्म प्रदान ग्रंथ छे समय सारजी में एक ज बात नु गोलन करावस गुटन करावस तू आत्मा छे तू परमात्मा छे तू अशरीरी छे तू सिर्फ समान छे तू समय नो सार छे तू शुद्धात्मा छे तू परमात्मा स्वरूप अने अहीं एज वात करे छे वात कोई बीजी नथी परंतु एज वात ने ज्ञान थी विस्तार थी भेद प्रभेद द्वारा लक्षण द्वारा समझावामां आवे छे तो आपणे शुं समजवा बेठा छे पहेला ए वात ने ख्याल में राखजो एक वाक्य याद रखो आप सात तत्व नो निर्णय करवा बैठा है कारण के सात तत्व नो निर्णय करो आप कर्तव्य है एम टोडल मजी साबे मोक्ष मार्ग प्रकाशक में कीधु तारू कर्तव्य तत्व निर्णय है तारू कर्तव्य तत्व विचार है कितनी बड़ी जगह लेखो देखो तत्व विचार की महिमा आप कर्तव्य तत्व विचार तत्व निर्णय करव फल राह नहीं जोता फल अपेक्षा नहीं रखता फल प्रगट थे यथार्थ पुरुषार्थ करते तत्व निर्णय करते तो फल प्रगट थे चल तो आप निर्णय करवा बैठा निर्णय करवा माटे पहला तो निर्णय सेमा थाय तत्व नो निर्णय रत्नत्रय ना भाव नो निर्णय जीव नो निर्णय सेमा थाय कौन करे निर्णय तो ज्ञान करे निर्णय कौन करे ज्ञान ड्राइविंग फोर्स इज ज्ञान कारण के ज्ञान श्रद्धा ने विषय आप ज्ञान स्वपर प्रकाशक छे ज्ञान हे गे उपादे नो निर्णय करवामां सक्षम छे ज्ञान मुख्य कौन करशे तो ए बधी विधि विधान ज्ञान मां थशे पॉइंट समझाय छे ख्याल आए थे अपना ज्ञान में आपकी पास जो प्रगट ज्ञान है समझाए सर्वक्षम ज्ञान है उपलब्ध ज्ञान है ये ज्ञान में सामर्थ्य है कि आप तत्व नो निर्णय करी शके नहीं करता है वस्तु अलग पर करी शकवानी सामर्थ्य है सम्यक दर्शन प्रगट करवानी सामर्थ्य हमारा बद्दा जीवों में है मोक्ष महल का मोक्ष महल की प्रथम सीढ़ी या बिन ज्ञान चरित्र सम्यक दर्शन वगर ज्ञान अने चारित्र ए खरेखर ज्ञान अने चारित्र ज नथी तो सम्यक दर्शन प्रगट करवानी योग्यता आपणा बधामां छे तो चलो एनो उपाय एनो पुरुषार्थ एनु विधि एनु विधान ए समझिए तो हवे निर्णय कोण करे छे ज्ञान तो पहला शुं लखशो ज्ञान लखो लखो एटले समझो लखो तो लखो चार चाखो हवे ए ज्ञान ज्ञान पासे बे साधन छे थोड़क सरल करू छु निर्णय करवा माटे ज्ञान पासे बे साधन छे समझाय छे जेने आपणे अहींया कीधुं ने प्रमाण नय अधिगम अधिगम एटले जाणवाना उपाय उपाय बे उपाय छे बे साधन छे बे रीत छे बे विधि छे जेना वडे ज्ञान तत्वनो निर्णय करे छे समझो एक 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 पॉइंट लऊं छु पॉइंट ख्यालमां आवे छे तो ए बे रीत ए बे विधि ए कई छे ज्ञान पासे बे साधन कया छे चलो जल्दी बहु सरस वेरी गुड ए बे साधन छे प्रमाण अने नय जो जो आखो फ्लो केवी रीतना जाय छे चार्ट नो समझाय छे बे साधन कया छे अरे बोलवानी छूट छे मौन व्रत न होय तो प्रमाण अने नय बराबर छे तो प्रमाण अने नय द्वारा प्रमाण अने नय द्वारा प्रमाण अने नय रूप अधिगम द्वारा प्रमाण अने नय रूप साधन द्वारा निक्षेप नो निर्णय थाय छे निक्षेप एटले नय नो विषय निक्षेप एटले जे पदार्थ नो निर्णय करवो छे निक्षेप एटले जे पदार्थ नी अनुभूति करवी छे निक्षेप एटले जे पदार्थ माथी अहम तोड़वू छे ने जे पदार्थ मां अहम स्थापित करवू छे एने कहेवाय निक्षेप પોઈન્ટ સમજાય છે? તો પ્રમાણ અને નય દ્વારા વસ્તુનો નિર્ણય થાય છે. એ બે હથિયાર, બે સાધન આપણી પાસે છે. હવે પ્રમાણ, હવે પ્રમાણના થોડા પોઈન્ટ લો, કન્ક્લુડ કરું છું આ સૂત્ર, આજે પૂરું કરું છું. બરાબર છે? બે મુખ્ય શબ્દ છે આ સૂત્રમાં, બે મુખ્ય શબ્દ, પ્રમાણ અને નય. પ્રમાણ અને નય, પ્રમાણ અને નયનું સ્વરૂપ સમજાય તો જીવાગમના કોઈ પણ કથનની અપેક્ષા તમને સમજાશે. પોઈન્ટ સમજાય છે? તો પ્રમાણ અને નય. તો ચાલો પ્રમાણની થોડીક ચર્ચા કરીએ, થોડા પોઈન્ટ પ્રમાણના લખે અને પછી નયનો આખો ચાર્ટ બનાવે. સ્લો સમજાય છે બધાને? અરે હાજી કે નાજી, બહુ સરસ. થોડું ઇન્વોલ્વમેન્ટ કરજો મારી સાથે, થોડું મને ગમે, એવું ના લાગે કે હું એટલી જ બોલું છું, કારણ કે આ ક્લાસ છે, આ પાઠશાળા છે. ખ્યાલ આવે છે? સરળ વિષય છે, મહત્વપૂર્ણ વિષય છે, પ્રયોજનની સિદ્ધિ કરાવવા વાળો વિષય છે, બહુ મહત્વપૂર્ણ સૂત્ર છે. અને એ સૂત્રની ટીકા જે રામજી બાપુજીએ લખી છે અત્યંત માર્મિક છે. મેં પહેલા પણ કીધું હતું, 29 પોઈન્ટ દ્વારા રામજી બાપુજીએ ટીકા લઈ, એક 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 પોઈન્ટ, એક 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 હેડિંગ, બહુ સરસ ટીકા છે. એનો સાર આજે લઉં છું. તો ક્યાં આવ્યા આપણે? પ્રમાણ ઉપર. બરાબર છે? હવે પ્રમાણ, એના ત્રણ ચાર પોઈન્ટ જો, જે ગઈકાલે સમયસારજીમાં પણ આપણે થોડું કહ્યું હતું. હવે જો પ્રમાણ એટલે શું? પ્રમાણ એ જ્ઞાનનો અંશ છે, એટલું તો ખ્યાલ છે ને? હવે પ્રમાણ અને એ જ્ઞાનના અંશ છે. જાણવાની પદ્ધતિ છે, એમ સમજો ને, જાણવાના એંગલ છે, વસ્તુને જાણવાના એંગલ છે, પદ્ધતિ છે, દ્રષ્ટિકોણ છે, જે પણ કેવું એ કહી શકો. સમજો વાતને. તો પ્રમાણ દ્વારા વસ્તુ કેવી જણાય છે? વસ્તુનો નિર્ણય કરવા બેઠા છે, બે વસ્તુ ધ્યાનમાં રાખ, વસ્તુનો નિર્ણય કરવો છે અને નિર્ણય કરવા માટેનું સાધન છે. તે સાધન અને વસ્તુની ચર્ચા કરી રહ્યા છે. પોઈન્ટ સમજાય છે? બોલો જલ્દી, પોઈન્ટ સમજાય છે એકદમ બરાબર? તો હવે જો, હવે આપણે પ્રમાણની થોડીક ચર્ચા કરીએ. પ્રમાણ એટલે શું? પ્રમાણ જ્ઞાન. હવે એક શબ્દ સાથે જોડતી જ આવશે ને, તમને ખ્યાલ આવે કે પ્રમાણ જ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો અંશ. તો પ્રમાણ જ્ઞાન દ્વારા જે વસ્તુ છે એ વસ્તુ કેવી જણાશે? તો કે પ્રમાણ જ્ઞાન દ્વારા આખી વસ્તુનું જ્ઞાન થશે એકી સાથે. સમજો, પ્રમાણ જ્ઞાન દ્વારા આખી વસ્તુનું એકી સાથે જ્ઞાન થાય છે. એકી સાથે જ્ઞાન થાય છે એટલે એના જેટલા પડખા છે, વસ્તુના જેટલા સ્વભાવ છે, એ સ્વભાવનું જ્ઞાન એક સાથે થવું, એનું નામ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન સમજાય છે? વસ્તુના મુખ્ય બે સ્વભાવ છે. ગુરુદેશી હજારો વાર પ્રવચનમાં લે છે, વસ્તુના મુખ્ય બે સ્વભાવ છે, મુખ્ય બે સ્વભાવ છે, એક અપ્રણમતો અને એક પ્રણમતો. ગઈકાલે આપણે ઘણા આપણે ખુલાસા કર્યા હતા, બે પડખા ખોલ્યા હતા પ્રમાણના દ્રવ્યમાં, એક અપ્રણમી અને એક પ્રણામી, એક નહીં બદલવા વાળો, એક બદલવા વાળો, એક કુટસ્થ, એક પરિણમનશીલ, એક અનિત્ય, એક અનિત્ય, એક અનિત્ય. બરાબર છે? આ બધા જોડતા આપણે 10-15 લખ્યા હતા ગઈકાલે. અશુદ્ધ ને શુદ્ધ, જે પણ અભેદ ભેદ, અખંડ અને ખંડ, પોઈન્ટ સમજાય છે? એ સમજી લેજો. એટલે ટકીને પ્રણમવું અને પ્રણમવા છતાં ટકી રહેવું એ વસ્તુનો સ્વભાવ છે. તો ટકવા વાળો સ્વભાવ અને પ્રણમવા વાળો સ્વભાવ, એ બે સ્વભાવને એક સાથે જાણવા વાળા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. પ્રમાણ જ્ઞાન સમજાયું? પ્રમાણ, પ્રમાણ, પોઈન્ટ સમજાય છે? એટલે સંપૂર્ણ વસ્તુ, સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન એકી સાથે કરવા વાળા જ્ઞાનના પ્રણમનને પ્રમાણ કહેવાય છે. પોઈન્ટ સમજાય છે? હવે જો બીજો પોઈન્ટ, હવે એના ત્રણ ચાર પોઈન્ટ કહું છું. પ્રમાણ જ્ઞાનમાં બે પડખા એકી સાથે જણાય છે. કનેક્શન જોજો એ ત્રણ ચાર પોઈન્ટ. પ્રમાણ જ્ઞાનમાં બે પડખા એકી સાથે જણાય છે, એકી સાથે જાણે છે. જે રીતના આખી મોસંબી જાણી, આખી મોસંબી જાણીએ એટલે આખી મોસંબીમાં જે પણ મોસંબીના અંશ છે, સ્વભાવ છે, ભાગ છે, ભેદ છે, બધાને એક સાથે જાણ્યું ને, છાલ પણ જાણી અને બીજ પણ જાણ્યા અને રસ પણ જાણ્યો કે આ રસમય મોસંબી છે, તો એનો અર્થ કે તે પ્રમાણનું જ્ઞાન કર્યું. તો પ્રમાણ જ્ઞાનમાં બે વસ્તુના બે સ્વભાવ એકી સાથે જાણવામાં આવવાના કારણે પ્રમાણ જ્ઞાનમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા નથી. પોઈન્ટ સમજો, પોઈન્ટ સમજાય છે? ચાર પોઈન્ટ ચાલે લીધા, તે રિપીટ કરું છું. પ્રમાણ જ્ઞાનમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા નથી હોતી. મુખ્ય ગૌણની વ્યવસ્થા પ્રમાણ જ્ઞાનમાં ન હોય. ત્રીજો પોઈન્ટ, તેથી ધેરફોર પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી. પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી. પહેલા તો આપણે કીધું હતું પ્રમાણ જ્ઞાન પૂજ્ય છે, બે ચાર અઠવાડિયા પહેલા. એ અપેક્ષા અલગ હતી. ત્યાં પ્રમાણ જ્ઞાનને પૂજ્ય એટલે કીધું હતું કારણ કે સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન ખરેખર સંપૂર્ણ વસ્તુને એક સાથે જાણે છે તો એ અપેક્ષા એ જ્ઞાનને પૂજ્ય કીધું હતું, કારણ કે આખી વસ્તુને એક સાથે જાણે છે. અને બીજો અર્થ પ્રમાણ જ્ઞાનને ત્યાં પૂજ્ય કહેવાનો એ હતો કે ભાઈ તારા પ્રમાણ જ્ઞાનમાંથી જ દ્રષ્ટિનો વિષય નીકળવાનો છે. એટલે મારે પ્રમાણ જ્ઞાનને પૂજ્ય કીધું હતું, કારણ કે દ્રષ્ટિનો વિષય અહમ કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ પ્રમાણ જ્ઞાનમાં છુપાયેલું છે, બીજે ક્યાંય નથી. પોઈન્ટ સમજાય છે? તો ત્યાં એટલે માટે એને પૂજ્ય કીધું હતું. પરંતુ અહીંયા કહે છે કે ના, પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી, કારણ કે પ્રમાણ જ્ઞાનમાં બે અંશ એકી સાથે જણાય છે, તેથી પૂજ્ય નથી. અને તેથી ધેરફોર લાસ્ટ પોઈન્ટ, પ્રમાણ જ્ઞાન પૂજ્ય એટલે નથી કારણ કે પ્રમાણ જ્ઞાનમાં પર્યાયનો નિષેધ થતો નથી. આજે ગુરુદેશે કેટલી બધી વાત કહી. પ્રમાણ જ્ઞાનમાં પર્યાયનો નિષેધ નથી થતો. પ્રમાણ જ્ઞાન પર્યાય સહિત આખા દ્રવ્યને જાણે છે, અને પર્યાય સહિત આખા દ્રવ્યને જાણવું એનાથી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. પર્યાય સહિત દ્રવ્યને જાણવાથી કે પર્યાય સહિતના દ્રવ્યનું અવલંબન લેવાથી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. કોઈ સમજાય છે? તો પ્રમાણ જ્ઞાનની વાત ખ્યાલ આવી, ખ્યાલ આવે છે કે પછી હાર્ડ પડે છે? લાસ્ટ લેક્ચર છે, આના પછીનો લેક્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ પણ ઇન્ટરેસ્ટિંગ જ છે, પરંતુ થોડું થિયરી છે. પરંતુ આ મૂળ વસ્તુનું બંધારણ છે, આ વસ્તુની વ્યવસ્થા છે, આ વસ્તુનું આખું સ્ટ્રક્ચર છે, ફોર્મેશન છે, જે પણ કેવું હોય એ ફોર્મેશન એકવાર સમજવું પડશે તો આગળ પુરુષાર્થ ઉપડશે, નિર્ણય થશે. હેગે ઉપાધેનો પુરુષાર્થ ઉપડશે, મુખ્ય ગોળનો પુરુષાર્થ તો ઉપડશે. હવે આપણે હમણાં સુધી ચર્ચા કોની કરી? પ્રમાણ જ્ઞાનની, પ્રમાણના દ્રવ્યની, દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુની. હવે અહીંયા જે ચર્ચા આપણે કરી એમાં કોઈ પરદ્રવ્યની વાત આવી? જલ્દી બોલો, અહીંયા છો ને બધા? હા, તો બરાબર. કોઈ પરદ્રવ્યની વાત આવી? આ પ્રમાણ જ્ઞાનની મર્યાદામાં કોઈ પરદ્રવ્યની વાત આવી? શરીરની વાત આવી? ઘર કુટુંબ પરિવારની વાત આવી? સ્ત્રી પુત્ર મકાન દુકાનની વાત આવી? ના તો બોલો, જોશી ખાલી ના જ બોલવાનું છે. સમજીને બોલજો, પણ ક્યારે વચ્ચે હા પણ બોલવું પડે, એટલે ના 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 જ કરશો તો નહીં ચાલે. પોઈન્ટ સમજાય છે? તો પ્રમાણ જ્ઞાન એટલે કે પ્રમાણના દ્રવ્યની અંદર કોઈ પણ પરદ્રવ્યનો પ્રવેશ થતો નથી, એ વાત બહુ ક્લિયર થઈ ગઈ. હવે એ વાત પણ બહુ ક્લિયર થઈ ગઈ કે જે પ્રમાણના દ્રવ્યની મર્યાદા છે એની બહાર રહેલા જે કર્મના ઉદય છે, નો કર્મ છે, સ્ત્રી પુત્ર મકાન દુકાન ઘર કુટુંબ પરિવાર, એનું લિસ્ટ બનાવવા બેસીસ તો 10-11-12 અહીંયા જ વાગી જશે, નથી વગાડવા, પરંતુ તમે બનાવજો. તો એ બધી વસ્તુઓ પ્રમાણના દ્રવ્યની બહાર રહી ગઈ તો એની તો કોઈ ચર્ચા જ નથી. પ્રભુ, તારું લક્ષ્ય, તારું અહમ, તારું એકત્વ, તારું કર્તૃત્વ જ્યાં ચાલે છે, જ્યાં તું પોતાપણું સ્થાપિત કરીને બેઠો છે, જ્યાં અહમ કરીને બેઠો છે, જ્યાં સુખ માનીને બેઠો છે, પરદ્રવ્યની તો અહીંયા વાત જ નથી. કારણ કે પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુઓ છે. ઘણા વખતથી આપણે આ લાઈન ઉપર ચાલી રહ્યા છે, રિપીટેશન પણ લાગતું હશે ગણાને, પણ કઈ વાંધો નહીં. પોઈન્ટ સમજાય છે? કારણ કે કાલે રસ ખાતો તો આજે રસ ખાવાના છો, ખ્યાલ આવે છે? એટલે આમાં કઈ દોષ નથી, પુનરાવૃત્તિ દોષ નથી લાગતો, ઉલટાની દ્રઢતા થાય છે એમ ગુરુદેશે એક પ્રવચનમાં કીધું હતું. પોઈન્ટ સમજાય છે? તો એની તો વાત જ નથી. એની વાત ઘડી ઘડી એટલે કરું છું કારણ કે આપણી દ્રષ્ટિ, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણી મહિમા, આપણું આકર્ષણ નિરંતર પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુઓમાં જ રહે છે, અને તેથી અનંત આખુરતા પર્યાયમાં ચાલે છે. દુઃખ ચાલે છે, કશાય ચાલે છે, રાગદ્વેષ ચાલે છે, કર્તૃત્વ ભાવ પોષાઈ રહ્યો છે, કારણ કે તું કરવા ચાહે છે, કરવા જાય છે, પણ કરી શકવામાં સમર્થ નથી. એટલા બધા હાથપગ મારે છે, હાથપગ સમજાય છે? એટલે આત્માને હાથપગ ન હોય પરંતુ ખોટો અભિપ્રાય, કરતા ભાવ, કરી નાખું, લાવ કરું, લાવ કરવા તો કરી જ નાખું, કરી જ શકું છું, હું નહીં કરું તો કોણ કરશે? પોઈન્ટ સમજાય છે? આવા મિથ્યા અભિપ્રાયને પોષતો જે અંદરનો શ્રદ્ધાનો ભાવ છે એ અનંત દુઃખનું કારણ છે, કારણ કે તું પ્રમાણના દ્રવ્યની મર્યાદાને સમજ. પોઈન્ટ સમજાય છે? આજે ક્રિકેટ રમવાના છો ને, ઉદાહરણ આપું છું, સાંભળજો, ઉદાહરણ સાંભળજો. જ્યારે બેટ્સમેન બેટિંગ કરવા આવે, બહુ ફિટ ઉદાહરણ છે પ્રમાણ નહીંનું ક્રિકેટમાં, તમે કહો તો કહો, એટલે હું તો કહેવાની છું, ના પાડો તો પણ, કારણ કે ઉદાહરણથી વાત સમજવા માટેની છે. તો બેટ્સમેન જ્યારે બેટિંગ કરવા આવે જયારે ફિલ્ડ ઉપર આવે ને, શું કહેવાય એને, જે પણ તમારા શબ્દો જોઈ લે, પીચ પર આવે, ફિલ્ડ પર આવે, ગ્રાઉન્ડ પર આવે, જે પણ, તો જયારે આવે અને બેટિંગ ચાલુ કરે એની પહેલા શું કરે, એની પહેલા પ્રમાણ જ્ઞાન કરે. તમે કહેશો લે ત્યાંય પ્રમાણ જ્ઞાન, ત્યાંય પ્રમાણ જ્ઞાન, તો કે હા ત્યાંય પ્રમાણ જ્ઞાન ને ત્યાંય નહીં જ્ઞાન, ત્યારે બોલ મારી શકે છે. તો પ્રમાણ જ્ઞાન શું કર્યું, સમજાય છે ને ભાઈઓને, વધારે સમજાશે, જોકે બહેનોને હવે સમજાય છે બધું, વાંધો નથી. પ્રમાણ જ્ઞાન શું કર્યું, તો કે ઉભો ઉભો પહેલા બોલ આવે એની પહેલા શું કરે છે, તો કે જોડે એની નજર ક્યાં સુધી ફરશે, તમને પકડાવો પોઈન્ટ, એની નજર ક્યાં સુધી ફરશે. તમે બધા સ્ટેડિયમમાં બેઠા છે એને નહીં જોવે, એની સાથે કોઈ મતલબ નથી કે કેટલા સ્ટેડિયમમાં બેઠા છે, પોઈન્ટ પકડાય છે જલ્દી, એની નજર ક્યાં સુધી જશે, બાઉન્ડ્રી સુધી, એટલે કે જે આખું ગ્રાઉન્ડ છે ને જ્યાં ખેલાડીઓ ઉભા છે, હવે એની નજર ક્યાં જશે ને શું જોઈ લેશે, પ્રમાણ જ્ઞાન કરી લેશે કે કયો ફિલ્ડર ક્યાં ઉભો છે, શું સ્ટ્રેટેજી છે, જે પણ સમજાય છે, એની નજર આખી ત્યાં ફરી વળશે. એટલે એનું શું, એને શું કર્યું, એને પ્રમાણ જ્ઞાન કર્યું. ન સમજાયું, જલ્દી બોલો, કોણ બોલર છે, કોણ ક્યાં ઉભું છે, અમ્પાયર કોણ છે એ પણ જોઈ લેશે, બધું જોશે ને, પૂરું જ્ઞાન કરશે. તો એ પૂરું જ્ઞાન જે થયું, ક્યાં સુધીનું જ્ઞાન થયું, મારો પોઈન્ટ એ છે, જ્ઞાન ક્યાં સુધી થયું, પોઈન્ટ સમજાય, પ્રમાણના દ્રવ્ય સુધી, એની બહાર નહીં. હવે બોલો, હવે આપણી મૂર્ખતા તો કેટલી કહેવાય, અજ્ઞાનતા કેટલી કહેવાય, કે એની અંદર જોવાની બદલે આપણે, પોઈન્ટ સમજાય છે. તો ત્યાં સુધીનું એનું જ્ઞાન, એનું નામ છે પ્રમાણ જ્ઞાન. હવે એ પ્રમાણ જ્ઞાન કર્યા પછી ખાલી પ્રમાણ જ્ઞાન કર્યા કરશે, બોલો જલ્દી, ખાલી પ્રમાણ જ્ઞાન કર્યા કરશે, તો હવે શું કરશે, હવે શું કરશે, તો કે બધા ગૌણ થઈ જશે. કોણ ગૌણ થઈ જશે, તો કે બોલ નાખવા વાળો બોલર પણ ગૌણ થઈ જશે, બીજા બધા ફિલ્ડર ગૌણ થઈ જશે, આખું સ્ટેડિયમ તો હાથું જ નહીં એના જ્ઞાનનો વિષય, બધું ગૌણ થઈ જશે, અને એની મુખ્યતામાં એના, બોલો બોલો, જો બધા આમાં આમાં કોણ મુખ્ય, કોનું લક્ષ્ય, બેટ 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 મુખ્ય થશે, બોલો બોલો જલ્દી બોલો, બોલ એ મુખ્ય થશે, ત્યારે એ શોટ મારી શકશે. પોઈન્ટ સમજાય છે? તો હવે ત્યાં મુખ્ય ગોળની કળા દ્વારા જ તો એ રમી શક્યો ને, જીતી શક્યો ને, શોટ મારી શક્યો ને. મુખ્ય ગોણ ન કર્યું હોત તો એ કે ના, હું ના, હું બીજા બધા બોલરને, હું બીજા બધા ફિલ્ડરને ગોણ નહીં કરું, તો ભાઈ તું જા, બેસી જા, તું નહીં રમી શકે. ઉદાહરણના માધ્યમથી વાત સમજાવું છું, પોઈન્ટ ચાલમાં આવે છે. તો એ ગોણ કોણ થઈ ગયું, કરવું પડ્યું કે થઈ ગયું, બોલ આવ્યો તો બધું ગોણ થઈ ગયું કે કરવું પડ્યું, બોલ મુખ્ય કરવો પડ્યો કે થઈ ગયો, બેટ પણ ગોણ, બધું ગૌણ, બધું ગૌણ, એની દ્રષ્ટિમાં બધું ગૌણ, અને એક મુખ્ય, મુખ્ય એક, એક એક ઉપર વજન આપું છું, મુખ્ય એક, અને કેટલી વસ્તુ ગૌણ, અનેક, અનેકને ગૌણ કરીને એકને મુખ્ય કર્યું. તો મુખ્ય અને ગૌણની વ્યવસ્થા નહીં જ્ઞાનમાં છે, પ્રમાણ જ્ઞાનમાં નથી. સમજાય છે? મુખ્ય અને ગૌણની વ્યવસ્થા નહીં જ્ઞાનમાં છે, પ્રમાણ જ્ઞાનમાં નથી. સમજો, એક 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 પોઈન્ટ સમજો. અને આ મુખ્ય ગૌણની વ્યવસ્થા વગર જીવ લૌકિક જીવનમાં પણ કોઈ કાર્ય કરી શકવામાં સમર્થ નથી, કારણ કે છદ્મસનું જ્ઞાન મુખ્ય ગૌણ દ્વારા જ પ્રવર્તે છે. એની આખી ચર્ચા હવે આગળ આવશે. તો નહીં જ્ઞાનના પોઈન્ટ ખ્યાલમાં, અરે પ્રમાણના પોઈન્ટ ખ્યાલમાં આવ્યા, કે પ્રમાણ જ્ઞાન એટલે વસ્તુના બે પડખાને એકી સાથે જાણવા વાળું હોવાના કારણે એ પૂજ્ય નથી, કારણ કે એમાં પર્યાયનો નિષેધ નથી થતો, અને પર્યાય સહિત દ્રવ્યને અગર તું લક્ષમાં લેશે તો તને અનુભૂતિ પ્રગટ નહીં થાય, કારણ કે પ્રણમતા અંશને તું જોશે તો, ગુરુદેવે આજે જ કીધું કે પ્રણમતા અંશ પર નજર જશે તો વિકલ્પ ઉત્પન્ન થશે, કારણ કે એ પ્રણમતો અંશ એ વ્યવહાર નહીંનો વિષય છે, એ ભેદ છે, અને ભેદ ઉપર લક્ષ્ય જતા કોઈ દિવસ અભેદની અનુભૂતિ નહીં થાય, વિકલ્પ ઉત્પન્ન થશે. આટલી વાત ખ્યાલ આવી, પ્રમાણ જ્ઞાનની આટલી વાત ખ્યાલ આવી. પ્રમાણ જ્ઞાનને જાણવાથી, એટલે પ્રમાણનું જ્ઞાન કરવાથી, દ્રવ્યનો નિર્ણય પ્રમાણ જ્ઞાન દ્વારા કરવાથી લાભ શું છે, લાસ્ટ પોઈન્ટ, लाभ सूच प्रमाण ज्ञान द्वारा वस्तु नो निर्णय करवाती लाभ शू थे बोलो लाभ ए थाई छे चलो लाभ जो एक एक लाभ प्रमाण ज्ञान द्वारा वस्तु ने जानवाती थवा वाला लाभ तो आ विषय पूरो थई जशे लाभ शू छे के पहलो लाभ के तने सौथी फर्स्ट अने वेरी इम्पोर्टंट सौथी पहली बात तने तारी मर्यादा ख्याल में आवशे तारी मर्यादा क्या सुधी जो अगर आप पॉइंट पर विचार करशो ने આ પોઈન્ટ ઉપર તમે અગર ઊંડો વિચાર કરશો તો તમને ખરેખર ભેદ વિજ્ઞાન એટલે સ્વ અને પરની ભિન્નતા ખ્યાલમાં આવશે. કારણ કે મર્યાદા ખ્યાલમાં આવતા મને ખબર પડી ગઈ કે મારી મર્યાદા ક્યાં સુધી છે, હું ક્યાં સુધી ફેલાયેલો છું, મારો વિસ્તાર ક્યાં સુધી છે. મારો વિસ્તાર પ્રમાણ જ્ઞાન છું, પ્રમાણના દ્રવ્ય સુધી છે. એની બહાર મારું કાંઈ નથી. યાર સુખની આશા માટે આપણે ઝપટા મારીએ છીએ, દોડીએ છીએ, ભાગીએ છીએ. જે પણ આપણે આપણે કહીએ ને કે જે પણ ભેગું કરીએ છીએ, રાખીએ છીએ, સંભાળીએ છીએ, સુખ માનીએ છીએ, એકત્ર કરીએ છીએ, એ પ્રમાણના દ્રવ્યના બહારના પદાર્થો એક પણ રંચ માત્ર એક સમય માટે તને સુખ આપવામાં સમર્થ નથી. કારણ કે પર વસ્તુ છે અને તું એનાથી ભિન્ન છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ન્યારો છે તો પર દ્રવ્ય તને ક્યારે પણ સુખી કરી શકવામાં સમર્થ નથી. અડધાને તેમ થયા શું એટલું બધું બોલી ગયા ખબર ના પડે. પોઈન્ટ સમજાય છે શું કહું છું? બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે, બહુ મહત્વપૂર્ણ સૂત્ર છે આ અધિકારનું. થઈ પહેલો લાભ સમજાયો મમતાબેન? પહેલો લાભ શું થયો? આપણી મર્યાદા આપણને સમજાય. પોઈન્ટ સમજાય છે? લૌકિકમાં પણ જે આપણી મર્યાદા હોય ને, લૌકિકમાં જેટલા ઘર છે, જેટલા સ્ક્વેર ફીટની હોય, તમે એની અંદર જ રહેશો ને, એની બહારનો એક સ્ક્વેર ફીટ પણ તમે તમારો નહીં માનો. અને માનશો બોલો, ખ્યાલ આવે છે? તો એવી રીતના અહીંયા આપણી મર્યાદા બંધાય છે કે ભાઈ તું ક્યાં સુધી, તું કેવડો, તારો વિસ્તાર ક્યાં સુધી. તો તારો વિસ્તાર શુદ્ધ દ્રવ્ય, તારા ગુણો અને તારા પ્રમાણ, તારી પર્યાય, શુદ્ધાશુદ્ધ પર્યાય નો પિંડ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ નો દ્રવ્ય. આઈ નો થિયરી છે પણ ભણો, સમજો, કારણ કે આના વગર કાર્ય નહીં થાય, આ નિર્ણય વગર કાર્ય નહીં થાય. હવે જયારે આ નિર્ણય દ્રઢ થયો ને કે ઓહો મારો વિસ્તાર, મારી મર્યાદા, મારી સીમા, મારી બાઉન્ડ્રી મારા પ્રમાણના દ્રવ્ય સુધી છે, એટલે કે મારા વિકલ્પ, એટલે કે મારા પર્યાય, મારા ભાવ સુધી છે, મારા પ્રણામ સુધી છે, ઓહો એની બહારની વસ્તુમાં તો હું ખરેખર કઈ કરી શકવામાં સમર્થ નથી. અને આખો દિવસ શું ચાલે છે બોલો? બોલો, તપાસો અભિપ્રાય, મને નહીં કહેતા, અભિપ્રાય તપાસો. આખો દિવસ શું ચાલે છે? આખો દિવસ કોનું લક્ષ્ય? આખો દિવસ શેમાં ઉપયોગ? આખો દિવસ શેની રૂચિ? આખો દિવસ શેમાં લીન છે? પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુ પ્રભાવિત શેનાથી થાય છે? અપેક્ષા શેની પાસે રાખે છે? સુખ શેમાંથી માને છે? અહમ ક્યાં સ્થાપ્યું છે? અરે સમજાય છે કે નહીં? બે વસ્તુ છે, યા તો સમજાય છે, યા તો અંદરમાં કઈ સમજાતું નથી, યા તો અંદરમાં ઠરી જવાનો છે. કોઈ સમજાય છે? જલ્દી બોલો. તો આ પહેલો લાભ શું થયો? પહેલો લાભ જલ્દી મને નહીં ચાલુ કરું. પહેલો લાભ કે મને મારી મર્યાદા આજે સમજાય ગઈ. પ્રભુ ઓહો, આજે તો ખૂબ આચાર્ય ઉપકાર કર્યો કે આપણને આપણી મર્યાદા સમજે. આખું રામાયણ કેમ ઉભું થયું? ના રામાયણ કેમ ઉભું થયું? કારણ કે સીતાજીને કીધું તું કે હે સીતા માતા, તમે આ લક્ષ્મણ રેખાને પાર ન કરતા, તમે આની અંદર રહેજો. પોઈન્ટ સમજાય છે? અને ભોળા થઈને કે જે પણ ભાવથી સારા ભાવ, અમને સારો ભાવ, અમે સારા ભાવથી કરીએ, અને સારા ભાવ ભાઈ તું તારા ભાવ તારી પાસે રાખ. ખરેખર સમજ કે તારો સારો ભાવ ખરાબ ભાવ પર વસ્તુમાં નથી ચાલવાનો. ના, હું સારા ભાવથી ભિક્ષા આપવા ગઈ, સારા ભાવથી ગઈ. તો એનો મતલબ કે તે સ્વાંગને ઓળખ્યો નહીં. રાવણ સ્વાંગ કરીને આવ્યો હતો ને, કોઈ સમજાય છે? હવે આ બધા સ્વાંગ છે કે નહીં? અરે ભૂલો, વેરી ગુડ, આમ જોર આવું છે અંદર. હા, આ બધા સ્વાંગ છે. એ સ્વાંગમાં મોહિત થઈ જાય છે, ભ્રમિત થઈ જાય છે, અજ્ઞાન પહોંચે છે. આ સ્વાંગને તું ઓળખી નથી શકતો. પ્રભુ આ સ્વાંગ તને 4 ગતિ 84 લાખ યોનિઓમાં લઈ જશે. આ સ્વાંગ નહીં લઈ જાય, ખરેખર સ્વાંગ નહીં લઈ જાય. આ સ્વાંગમાં જે તું ભ્રમિત થઈને તું તારી મર્યાદા ને ઓળંગીને તું આ સ્વાંગમાં જે તારું ચલાવવા માંગે છે, સુખ માને છે, એકત્વ માને છે, કરતા બુદ્ધિ માને છે, એમાં રચ્યો પચ્યો રહે છે, એને સારી દુનિયા માને છે, પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે, એ ખરેખર અજ્ઞાન છે. તું થઈ નથી શકતો પણ માને છે કે તું થઈ ગયો. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરદ્રવ્યને કોઈ રંશ માત્ર પણ ભોગી નથી શકતો. સ્વપર ગઈકાલે બહુ સરસ મંત્ર આવ્યું હતું. ગઈકાલે જ્ઞાન સ્વપર ને જાણે છે પરંતુ વેદન તો સ્વન કરે. આવ્યું તું ગઈકાલે? આવ્યું તું? સ્વપર ને જાણે છે, જાણવામાં સમર્થ છે. આ સ્વાંગમાં થવા વાળા પ્રણમન ને, પરિવર્તન ને, શરીર આદિ પરદ્રવ્ય માં એ પ્રણમન ને તું જાણી શકે છે, પરંતુ એમાં જઈને, એમાં પ્રવેશ પામીને તું કઈ કરી શકવામાં સમર્થ નથી. પેલા આ વાત ને તો બેસાડ. પેલો લાભ જલ્દી પ્રમાણ ના દ્રવ્ય ને જાણ. બોલો, મર્યાદા બંધાઈ ગઈ? અરે બોલો, હવે મર્યાદા બંધાઈ ગઈ, એની બહાર બધી વસ્તુઓ આવશે. ઉદય પ્રમાણ મળશે? બોલો, ઉદય પ્રમાણ રહેશે, એનું પ્રણમન થશે, એનું કાર્ય થશે, સહયોગ થશે. બોલો, પહેલું હા એટલું જોશી ને પછી હા 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 હા. બોલો જલ્દી, ઉદય પ્રમાણ સહયોગ આવશે કે નહીં, અને એમાં પરિવર્તન થશે કે નહીં? સહયોગ છે તો વિયોગ ને લઈને આવશે કે નહીં? તે પરદ્રવ્ય નો વિયોગ થશે કે નહીં? તું શું કરી શકશે? તો કે પરદ્રવ્ય ના કઈ નહીં. હા, તું પરદ્રવ્ય ના વિયોગ ને જાણી તો શકશે, પરદ્રવ્ય ના પ્રણમન ને જાણી તો શકશે, પરંતુ કરી શકવામાં સમર્થ નથી. કારણ કે જાણવા નામ નો ધર્મ તો છે, પરંતુ કરતા નામ નો ધર્મ નથી. કારણ કે તું સ્વભાવથી અકર્તા છે પ્રભુ. પહેલો લાભ શું થયો? પહેલો લાભ મર્યાદા બંધાઈ. બીજો લાભ પ્રમાણ ના દ્રવ્ય ને જાણવાથી બીજો લાભ, જે ગુરુદેશી ના પ્રવચન માં ગઈકાલે આવ્યું હતું. ગઈકાલે બહુ ગજબ નું પ્રવચન હતું. બીજો લાભ કે પર્યાયમાં, પર્યાય નું પણ જ્ઞાન કરે, પ્રમાણ જ્ઞાન, દ્રવ્ય નું જ્ઞાન કરે, પર્યાય દેવ નું જ્ઞાન કરે કે નહીં? તો પર્યાયમાં થવા વાળા અપરાધ નું જ્ઞાન કરે, જ્ઞાન કરાવે છે. પ્રમાણ નું દ્રવ્ય પર્યાયમાં થવા વાળા અપરાધ નું જ્ઞાન કરાવે છે. એ તારી પર્યાયમાં જે મોહ, રાગ, દ્વેષ, આકુરતા, ભય, અપેક્ષા, જે પણ વિભાવ ભાવ ચાલે છે, એનું કારણ કોઈ પર દ્રવ્ય નથી. એનું કારણ તારા સ્વયંના અજ્ઞાન અને મિથ્યાત્વના ભાવ છે. બોલો જલ્દી, કેટલું કેટલી નિકટતા આવી ગઈ? ક્યાં આવી ગયા આપણે? ઓહો, મારા અપરાધ ના કારણે હું દુઃખી થાઉં છું. ગુરુદેવજી હજારો વાળા વાતો સિદ્ધ કરો છે કે કોઈ ઉદય તને દુઃખી કરી શકવામાં સમર્થ. કારણ કે હવે જો હવે અગર દ્રઢતા આવશે ને તો એકદમ ક્લિયર થશે. ઓહો, પરદ્રવ્ય મને દુઃખી કરી પણ કેવી રીતના શકે? એ પરદ્રવ્ય તો મારા પ્રમાણના દ્રવ્યની, એટલે એક મંત્ર, મહામંત્ર, પ્રમાણના દ્રવ્યની બહાર જતો નહીં અને પ્રમાણમાં આવીને પ્રમાણમાં છે કે નહીં? તો હવે આ અહીંયા શું આવી? બીજો લાભ શું થયો? ઓહો, પર્યાયમાં ચાલતા અપરાધ નો જવાબદાર હું સ્વયં છું. એ અહિત થઈ રહ્યું છે એનો જવાબદાર હું સ્વયં છું. એટલે હવે હિત કરવું હોય તો એ પણ પુરુષાર્થ હું ઉપાડી શકવામાં સમર્થ. કારણ કે અહિત પણ કોને કર્યું? મેં. તો હિત પણ કોણ કરશે? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એ બેવ સ્વભાવને જાણશે. અહિત થઈ રહ્યું છે, રાગ થઈ રહ્યો છે પર્યાયમાં, વિભાવ ચાલી રહ્યો છે પર્યાયમાં, મોરાગ દેશના ભાવ છે પર્યાયમાં, પર્યાય અશુદ્ધ છે, પર્યાય અશુદ્ધ. હવે સાંભળજો જલ્દી. પર્યાય અશુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે, પરંતુ એની સાથે સાથે દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન કર્યું કે નહીં? તો પર્યાય અશુદ્ધ છે, પરંતુ હું અશુદ્ધ થયો. આ હું એટલે હવે ક્યાં આવી ગયા? હું એટલે અહીંયાથી હવે અહીંયા, પેલા પરમાંથી અહીંયા, હવે અહીંયાથી અહીંયા. ખાલી ખસકવાનું છે અંદર. પોઈન્ટ સમજાય છે? તો ક્યાં આવી ગયા આપણે? કે હવે પર્યાય અશુદ્ધ છે, પરંતુ હું અશુદ્ધ થયો નથી. આવા બેવ સ્વભાવનું જ્ઞાન કરવું, એનું નામ પ્રમાણ જ્ઞાન છે. થઈ ગયો? ત્રીજો લાભ સમજાયો? ત્રીજો લાભ કે પર્યાય અશુદ્ધ હોવા છતાં એની સાથે સાથે ગુરુદેવ દ્રવ્યની શુદ્ધતાનું પણ જ્ઞાન કરાવે છે. પર્યાયની અશુદ્ધતાનું જ્ઞાન કરાવે છે, તો દ્રવ્યની શુદ્ધતાનું પણ જ્ઞાન કરાવે છે. દેવનું જ્ઞાન કરવાનું છે કે નહીં? જ્ઞાન દેવનું, જલ્દી, જ્ઞાન દેવનું, જ્ઞાન દ્રવ્ય પર્યાય બેવનું, જ્ઞાન દેવનું, પછી એકને ગૌણ અને એકને મુખ્ય, અને જેને મુખ્ય કરશે શ્રદ્ધાન એનું. ન સમજાય? જલ્દી બોલો. જ્ઞાન, તું બેવનું જ્ઞાન નહીં કરે તો પણ મિથ્યા, તું ખાલી એકનું જ્ઞાન કરશે તો પણ મિથ્યા, તું ખાલી એકનું જ્ઞાન કરશે તો પણ મિથ્યા, તું બેવનું જ્ઞાન કરશે અને બેવને ઉપાદે માનશે તો પણ મિથ્યા, તું બેવનું જ્ઞાન કરશે, બેવનું જ્ઞાન કરીને એકને ગોળ, અત્યંત ગોળ. અરે આ છે જ નહીં મારામાં, આ છે પર્યાયમાં પણ મારામાં નથી, પર્યાયમાં છે પણ મારામાં નથી. પહેલા શું કીધું? મારામાં છે પરના કારણે નથી. પછી શું કીધું? મારામાં નથી પર્યાયમાં છે. પેલા પરથી છૂટો પાડવા માટે પર્યાય પર લાવ્યા, પર્યાય થી છૂટો પાડવા માટે દ્રવ્ય પર લાવ્યા, અને દ્રવ્યમાં બેસીને જોશે તો પર્યાય કેવી દેખાશે? અંદર કે બહાર? દ્રવ્યમાં બેસીને જોશે તો પર્યાય કેવી દેખાશે? અંદર કે બહાર? દ્રવ્ય સ્વભાવમાં બેસીને જોશો તો પર્યાય વિભાવ દેખાશે કે પર્યાય સ્વભાવ દેખાશે? પર દેખાશે કે સ્વ? પોતાની દેખાશે કે પર? પોતાની દેખાશે કે જુદી? વેરી ગુડ. જલ્દી બોલો. હજી કહું છું, ખાલી ખસકવાનું છે. જગા જોતી તો શું કેશું? પોઈન્ટ સમજાય છે? એવી રીતે અહીંયા કે છે કે તું જરા બસ અહીંયા થી અહીંયા, અહીંયા થી અહીંયા, અહીંયા થી અહીંયા, અહીંયા થી અહીંયા આવવા માટે કેટલો ટાઈમ લાગે? અહીંયા થી અહીંયા, અહીંયા થી અહીંયા આવવા માટે કેટલો ટાઈમ લાગે, કેટલો સમય લાગે? બોલો જઈ. પણ પર્યાયમાં રાગ તો અનાદિનો છે, પર્યાયમાં મોહ તો અનાદિનો છે, પર્યાયમાં વિભાવ તો અનાદિનો છે. અરે ભલે હો અનાદિનો, ત્રણ વાક્ય બોલું પર્યાય માટે, તમે બોલો તો બોલો. ભૂતકાળ થી પર્યાય ટીકી નહીં. મને પર્યાય દ્રષ્ટિ કરીને તો બતાવો કોઈ. ભૂતકાળ કી પર્યાય ટીકી નહીં, ભવિષ્યકાળ કી પર્યાય હુઈ નહીં. જલ્દી બોલો. ભૂતકાળ લખવામાં પર્યાય બોલો કે એ સાંભળો તો ખરા. ભૂતકાળ કી પર્યાય ટીકી નહીં, ભવિષ્યકાળ કી પર્યાય ટીકી, ભૂતકાળ કી પર્યાય કોઈ ટીકી? ભૂતકાળ નો કોઈ વિભાવ હમણાં છે? અરે છે, વ્યય થઈ ગયો ને, વ્યય થઈ ગયો ને, પર્યાય નો નાશ થઈ ગયો. ભૂતકાળ કી પર્યાય જોશતી નહીં બોલો તો આગળ નહીં વધુ. જલ્દી બોલો. ભૂતકાળ કી પર્યાય ભવિષ્ય કી પર્યાય દીખી નહીં, નહીં નહીં હુઈ નહીં, સોરી, ભવિષ્ય કી પર્યાય હુઈ નહીં, ભૂતકાળ કી પર્યાય ટીકી નહીં, ભવિષ્ય કી પર્યાય હુઈ નહીં, વર્તમાન કી પર્યાય દીખી નહીં. કેમ? કારણ કે વર્તમાનની એક સમયની પર્યાય તારા ધ્યાનનો વિષય નથી પ્રભુ. જયારે પર્યાય દ્રવ્યમાં પર્યાય રૂપે હતી ત્યારે તારા જ્ઞાનનો વિષય નહોતી, અને જયારે તારા જ્ઞાનનો વિષય અસંખ્યાત સમય પછી બની ત્યારે એ પર્યાય દીખી નહીં. ત્રણ વાક્ય બોલશો જલ્દી. પર્યાય સંબંધી, પર્યાયનું કર્તૃત્વ જેને તોડવું હોય, દ્રવ્ય દ્રષ્ટિ જેને કરવી હોય, સુખી જેને થવું હોય, સમ્યક દર્શન પ્રગટ કરવું હોય, એ જ બોલે. ભૂતકાળ થી પર્યાય ટીકી નહીં, ભવિષ્ય થી પર્યાય હુઈ નહીં, વર્તમાન થી પર્યાય દીખી નહીં. પર્યાય દ્રષ્ટિ કરીને તો બતાવો. હજી બીજો પોઈન્ટ, પર્યાયનું એકત્વ તોડવા માટે, જલ્દી, પર્યાયને ગૌણ કરવા માટે, પર્યાયની રૂચિ તોડવા માટે, પર્યાયમાંથી અહમ તોડવા માટે અને દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે બીજો પોઈન્ટ. ઓહો હો, તારો દ્રવ્ય સ્વભાવ કેટલી બેહદતાએ શુદ્ધ છે તને એની ખબર નથી? તારા દ્રવ્ય સ્વભાવમાં તો શુદ્ધતા છે, અનંત ગુણો શુદ્ધ છે. બોલું ત્રીજો પોઈન્ટ, જલ્દી બોલો ત્રીજો પોઈન્ટ. કેટલા વાગ્યા તમને લેવાનું છે? સાડા દસ, સાડા દસ, જલ્દી બોલો, પૂરું કરીશ જલ્દી. શું કે છે? કે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ, અનંત ગુણો, જલ્દી બોલો, અનંત ગુણો પણ, અને આપણા અંદરમાં પણ દ્રવ્ય તો શુદ્ધ. આપણી વાત કરું છું, સિદ્ધ ભગવાનની વાત નહીં, પકડજો જલ્દી આપણી વાત. દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ, ગુણો તો શુદ્ધ, બેહદ શુદ્ધતા, બેહદ શુદ્ધતા, બેહદતા, અનંતતા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યમય. દ્રવ્ય સ્વભાવ શુદ્ધ, અનંત ગુણો શુદ્ધ, આપણા અંદરમાં પણ અમુક ગુણોની પર્યાય અશુદ્ધ, પરંતુ બાકીના અનંત ગુણોની પર્યાયો પણ હમણાં શુદ્ધ છે. કેટલી બેહદતા શુદ્ધતા છે એની ખબર નથી. અને એક સમયની અશુદ્ધ પર્યાયને હાવી કરીને આખા દ્રવ્યને તું અશુદ્ધ માને છે એનું નામ મિથ્યાત્વ. સમજાયું જલ્દી? કોઈ સમજાય છે? ઓહો, એક સમયની પર્યાયમાં અશુદ્ધતા, અને એક સમયની પર્યાય તો ટીકી નહીં, દીખી નહીં, હુઈ નહીં. તો હવે એ પર્યાયને જોઈને શું રડું? બોલો, અગર પકડશો તો બહુ મજા આવશે. પાણી ખ્યાલમાં છે? આવી રીતના પોતાની શુદ્ધતાને ઉર્ધ કરવાની, પોતાના સ્વભાવને ઉર્ધ કરવા. પ્રમાણ જ્ઞાન થઈ ગયું, લાભ થઈ ગયા, પ્રમાણ જ્ઞાનના પોઈન્ટ થઈ ગયા. હવે આગળ લો, એક ચાર્ટ બનાવીએ નય જ્ઞાનનું. પૂરું કરીએ ને, આ વિષય આજે પૂરો કરવો છે. નય જ્ઞાન, નય જ્ઞાન કોને કહેવાય? પ્રમાણ જ્ઞાન દ્વારા જાણેલી આખી વસ્તુમાંથી એક અંશને, એક સ્વભાવને જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય છે? શું કહેવાય છે? નય જ્ઞાન. બરાબર? ચલો, હવે નય જ્ઞાન, નય જ્ઞાનની પરિભાષા થઈ ગઈ. નય જ્ઞાનની શું થઈ ગઈ? પરિભાષા થઈ ગઈ. હવે આગળ બીજો પોઈન્ટ લો. નય જ્ઞાન, નહીં ના, હવે મુખ્ય ભેદો. નહીંના ભેદ બે પ્રકારથી નહીંના ભેદ આવે છે, ખ્યાલ છે? નહીંના ભેદ બે પ્રકારથી આવે છે. એક ખાલી ચાર સાંભળો, જેટલું યાદ રહે એટલું યાદ રાખજો. નહીંના ભેદ બે પ્રકાર આવે છે, એક આગમના નહીં અને એક અધ્યાત્મના નહીં. સાંભળજો, ચાર્ટ બનાવડાવું છું, વિસ્તાર આગળ આવશે. એક આગમના નહીં અને એક અધ્યાત્મના નહીં. આગમના નહીંના બે ભેદ છે, અધ્યાત્મ નહીંના બે ભેદ છે. શોર્ટમાં કરું છું, આગમના નહીંના બે ભેદ છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. અમે લખી લો એના અર્થ પછી કરશું. અર્થમાં તો આપણે કરી લીધા છે, એકચ્યુઅલી આનો અર્થ લાસ્ટ ટાઈમ કર્યો હતો. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. આખી વસ્તુમાંથી દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને જાણવા વાળા નહીંને દ્રવ્યાર્થિક કહેવાય, અને પર્યાયને મુખ્ય કરીને જાણવા વાળા નહીંને શું કહેવાય? પર્યાયાર્થિક. તો બે નહીં થઈ ગયા, કયા? દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. અને અધ્યાત્મના નહીં, અધ્યાત્મના નહીં, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. ચલો જલ્દી, અધ્યાત્મના નહીં કયા છે? નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. બરાબર? હવે એના બે ચાર પોઈન્ટ કરીને વાત પૂરી કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મૂળ વાત છે. ગુરુદેશજીના હજારો પ્રવચનોનો સાર છે, કારણ કે ગુરુદેશજી નિશ્ચય વ્યવહાર નહીંની પદ્ધતિમાં નિરૂપણ કરતા હોય છે. કારણ કે આખા જીનાગમનું નિરૂપણ નહીંની પદ્ધતિથી થયું છે. તો તું નહીંને નહીં જાણે તો તું વસ્તુને નહીં જાણી શકે. ચલો, થયું? તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. હવે એ બે પોઈન્ટ ઉપર આવો. નિશ્ચય નહીં કોને કહેવાય? નિશ્ચય નહીં, નિશ્ચય નહીં. નહીં એટલે જ્ઞાનનો અંશ. પ્રમાણ પણ જ્ઞાનનો અંશ હતો. પ્રમાણ પૂર્ણ વસ્તુને જોતી હતી, નહીં એક એક અંશને જોવે છે, પણ જોવાનું કામ જ્ઞાન કરે છે. બરાબર? હવે નિશ્ચય નહીં, એકદમ સરળ. નિશ્ચય નહીં કોને કહે? પહેલો પોઈન્ટ એની વ્યાખ્યા, પોઈન્ટ વાઇઝ કરું છું. પહેલો પોઈન્ટ એની વ્યાખ્યા, નિશ્ચય નહીં કોને કહેવાય? જલ્દી, બહુ સરળ વ્યાખ્યા છે. વ્યાખ્યા છે આખી, પરંતુ બહુ સરળ શબ્દમાં કહું છું, સમય પૂરો થઈ ગયો છે. એટલે નિશ્ચય નહીં એટલે સત્યાર્થ, જાણવા વાળા જ્ઞાન. વસ્તુનું સ્વરૂપ જેવું છે, સરળ કરો, વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય? જલ્દી જલ્દી, વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જાણવા વાળા જ્ઞાનને શું કહેવાય? નિશ્ચય. ને એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ન ભેળવે, એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યના ભાવમાં ન ભેળવે, કારણ કાર્યને ન ભેળવે, જે છે એમ જ કે. જેવી રીતના ઘડો માટી નો ઘડો, સમજાય છે? માટી નો ઘડો, તો ઘડો ખરેખર શેનો છે? માટીનો છે. પરંતુ એમાં તમે ઘી ભરો તો એને તમે ઉપચારથી શું કહેશો? છાશ ભરો તો શું કહેશો? અને દૂધ ભરો તો શું કહેશો? અરે બોલો. અને પાણી ભરો તો શું કહેશો? પોઈન્ટ સમજાય છે? તો એ વિવક્ષાઓ બદલાશે. સંયોગ સાથે ભેળવીને જોશો તો વિવક્ષાઓ બદલાશે. સ્વભાવથી જોશો તો વિવક્ષા નહીં બદલાય, એક રૂપ રહેશે. કારણ કે તમે ઘી ભરો, છાશ ભરો, દૂધ ભરો, પાણી ભરો, ગમે તે ભરો કે કાંઈ ન ભરો, ખાલી હોય કે ભરેલો હોય, ઘડો તો માટી નો છે, માટી નો હતો, માટી નો રહેશે. કારણ કે ઘડાના આદિ મધ્ય અંત આગળ પાછળ ઉપર નીચે અંદર બહાર માટી 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 છે. તો ઘડો માટી નો છે એવું કહેવું, એવું જાણવું, એવું માનવું એ ખરું જ્ઞાન છે. પોઈન્ટ સમજાય છે? ઘડો માટી નો છે. હવે આવું બોલવામાં કેટલી વાર આવે? બોલવામાં તો વ્યવહારના કથન જ આવશે ને. બોલવામાં એમ આવશો, એમ બોલશો કે હા ઘડો તો આમ તો માટી નો છે, પરંતુ હમણાં દૂધ ભર્યું છે એટલે એને ઉપચારથી દૂધ નો કહેવામાં આવે છે. પરંતુ ઘડો તો માટી નો છે, એને દૂધ નો માનવો નહીં, એને માટી નો જ માનવો, કારણ કે માટી નો. બોલો જલ્દી. અરે કથન આવશે વ્યવહાર નો, વ્યવહાર નું જ્ઞાન કરવાનું છે. એના સંયોગમાં શું છે એનું જ્ઞાન કરાયું કે નહીં? સંયોગમાં શું છે એનું જ્ઞાન કરાવવું વ્યવહાર નું કામ છે. સંયોગી ભાવમાં શું ચાલે છે એનું જ્ઞાન કરાવવું વ્યવહાર નું કામ છે. પરંતુ સંયોગ અને સંયોગી ભાવ થી ભિન્ન જે વાસ્તવિક વસ્તુ છે એના દર્શન કરાવવા નિશ્ચય નું કામ છે. ના સમજાય? જલ્દી બોલો, જલ્દી 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 જલ્દી. સંયોગ અને સંયોગી ભાવ નું જ્ઞાન કરાવવું. એટલે હમણાં પર્યાયમાં રાગ છે પ્રભુ, હમણાં પર્યાયમાં રાગ છે, પણ રાગ એ વ્યવહાર નો વિષય છે. કારણ કે રાગ પર્યાયમાં છે, રાગ તારા મૂળ સ્વરૂપમાં નથી, તારું મૂળ સ્વરૂપ રાગી નથી. બોલો જલ્દી. તો મૂળ સ્વરૂપના દર્શન કોણ કરાવે? નિશ્ચય. મૂળ સ્વરૂપનું પ્રતિપાદન કોણ કરે? મૂળ સ્વરૂપની અનુભૂતિ સુધી કોણ લઈ જાય? મૂળ સ્વરૂપ ના દર્શન કરાવવામાં ખાલી નિશ્ચય સમર્થ છે. વ્યવહાર કહેશે કે પ્રભુ મારામાં તાકાત જ નથી, તું મારી પાસેથી અપેક્ષા લે. વ્યવહાર કહેશે કે હું નિશ્ચય સુધી લઈ જઈ શકીશ. હું ભેદ પ્રભેદ દ્વારા, ગુણભેદ દ્વારા, શક્તિઓના ભેદ દ્વારા, સામર્થ્યોના ભેદ દ્વારા, સંયોગ સંયોગી ભાવ દ્વારા હું તને આત્મ તત્વ સુધી લઈ જઈશ, પરંતુ આત્મ તત્વના દર્શન કરાવવાની સામર્થ વ્યવહારના કોઈ પણ ભેદમાં નથી. એના દર્શન કરાવવાની સામર્થ કોનામાં છે? શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં મત છે. એ આંખ નહીં ખોલો તો વસ્તુના દર્શન નહીં થાય, એ આંખ નહીં ખોલો તો વસ્તુના દર્શન નહીં થાય. અને એ આંખ ત્યારે ખુલશે જયારે વ્યવહારની બધી આંખ બંધ થશે, ત્યારે એ આંખ ખુલશે. કારણ કે બે આંખ એક સાથે ન ખુલી શકે. ન સમજાયું? કઠિન તો નથી પડતું ને? બોલો જલ્દી. ચક્રવર્તી છે, ચક્રવર્તી, ચક્રવર્તી છે. કેટલી રાણી હોય? બોલો. આ કયા નહીં નો વિષય છે? ચક્રવર્તી કહેશે કે નહીં? જલ્દી બોલો. ચક્રવર્તી કહેશે કે નહીં કે 96,000 રાણી છે, મારી 96,000 રાણી છે? જ્ઞાન કરશે કે નહીં સંયોગનું? અરે ડરો છો કેમ સંયોગનું? એટલે એમ નહીં સાંભળો, સંયોગનું જ્ઞાન કરવામાં કેમ ડરો છો? સંયોગનું કથન કરવામાં કેમ ડરો છો? સંયોગ ને જોઈને કેમ ડરો છો? પર્યાયમાં થતા, સાંભળો જલ્દી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત. પર્યાયમાં થતા સંયોગી ભાવ, અદૈક ભાવ ને જોઈને કેમ ડરો છો? પ્રભુ એની મર્યાદા પર્યાય સુધી છે. એ સંયોગોની મર્યાદા તો પરદ્રવ્ય ની બહાર છે. એ સંયોગોની, સંયોગી ભાવની મર્યાદા પર્યાય સુધી છે. એ પરદ્રવ્ય ને પર્યાય ની તાકાત નથી કે નિશ્ચય નહીં ના વિષયભૂત ભગવાન આત્મા સુધી પહોંચી શકે. જલ્દી બોલો, સમજાય છે કે નહીં? પૂરું કરું જલ્દી. તો ચક્રવર્તી જ્ઞાન કરશે કે નહીં સંયોગનું? કહેશે કે નહીં કે મારી 96,000 રાણી છે? રાણી 96,000 છે. કેટલી વાર આપણે લઈએ છે રાણી 96,000 છે તો સાસુ કેટલા હશે, સસરા કેટલા હશે? બોલો. 96,000 સસરા, અને આવે છે 5 કરોડ થી વધારે સાસુઓ. કારણ કે, અરે ન સમજાયું લોજિક? અરે પોતે ચક્રવર્તી ને 96,000 રાણી છે તો એક એક સસરા ને કેટલી રાણી હશે? સાળા કેટલા હશે? પુત્ર કેટલા હશે? 6 ખંડની વિભૂતિ, આટલા હાથી, ઘોડા, પાયદળ, રત્ન, 14 રત્ન, 9 નિધિ નિધાન છે કે નહીં? બોલો. તે બધો કયો વિષય છે? વ્યવહાર નો. અનુપચારિત, ઉપચારિત, અદભુત જોઈ લેજો, વ્યવહાર નો વિષય. એનું જ્ઞાન કરાવશે કે નહીં? બોલો. જ્ઞાન કરશે કે નહીં? કોઈ સસરા આવશે સામે તો એને ગ્રીટ કરશે કે નહીં? તો એમ ને તો એમ કે છે, તમે તો પરદ્રવ્ય છો પરંતુ સંયોગમાં છો, ખરેખર તો મારામાં છો નહીં. અરે શ્રદ્ધાનો વિષય છે આ, બધા મારાથી ભિન્ન છે એવી શ્રદ્ધા અંદરથી થઈ ગઈ છે. તો કોઈ સંયોગ સંયોગી ભાવનું જ્ઞાન કરવાથી ચક્રવર્તીની શ્રદ્ધા ડકતી નથી. અને શ્રદ્ધા એટલી દ્રઢ છે અને ચારિત્રનો પુરુષાર્થ જે દિવસે એવો ઉપડે છે ત્યારે કોઈને જોયા વગર કે મીટિંગ કરીને નીકળે, જોયા વગર નીકળી જાય છે. અરે ભૂલો જલ્દી પોઈન્ટ ખ્યાલમાં આવે છે. એ જ ભાવમાં મોક્ષે જવા વાળા, એ જ ભાવમાં મોક્ષે જવા વાળા રામચંદ્રજી 6 મહિના સુધી લક્ષ્મણના મુર્દાને લઈને ફેરા, એવો વિકલ્પ આવ્યો. એ વિકલ્પ સંયોગી ભાવ હતો, ચારિત્રની કમજોરી હતી. અને ચારિત્રની કમજોરી શ્રદ્ધાની દ્રઢતાને રંશ માત્ર પણ હલાવી શકવામાં સમર્થ. પોઈન્ટ સમજાય છે? વિચાર કરો. એક લાસ્ટ પોઈન્ટ, એક પંચમ ગુણસ્થાન વાળો જીવ છે, સાંભળજો, એક પંચમ ગુણસ્થાન વાળો જીવ છે અને ઘોર નિદ્રામાં સૂતો છે. ક્યાં છે? ઘોર નિદ્રામાં સૂતો છે. અને એક ચતુર્થ ગુણસ્થાન વાળો જીવ છે, એ સામાયિકમાં બેઠો છે. બોલો જલ્દી, સમજાય છે પોઈન્ટ? પંચમ ગુણસ્થાન વાળો ઘોર નિદ્રામાં છે અને ચતુર્થ ગુણસ્થાન વાળો સામાયિકમાં બેઠો છે. જ્ઞાની ધર્માત્મા સામાયિકમાં બેઠા છે અને પંચમ ગુણસ્થાન વાળા જ્ઞાની ધર્માત્મા બે બાજુમાં બેઠા છે, એક સુવે છે ને એક સામાયિકમાં બેઠા છે. બોલો, ગુણ શ્રેણી નિર્જરા કોને વધારે થશે? પંચમ વાળાને. ગુણ શ્રેણી નિર્જરા, નિર્જરા વધારે થશે પંચમ વાળાને, ચોથા વાળાને નહીં થાય. ભલે સામાયિકમાં છે પરંતુ પંચમ વાળાને ગુણ શ્રેણી નિર્જરા એટલે થશે કારણ કે બે કષાય ચોકડીના અભાવ પૂર્વકની વૃતરાગતા વર્તે છે અને અહીંયા એક કષાય ચોકડીના અભાવ પૂર્વકની વૃતરાગતા વર્તે છે. ખરેખર માપદંડ સંયોગ અને સંયોગી ભાવથી નથી, માપદંડ અભિપ્રાયના પરિવર્તનથી અને કષાયના અભાવથી છે. અને પહેલા ગુણસ્થાન વાળો મુનિવ્રત ધારણ કરીને જંગલમાં બેઠા છે, કેટલી નિર્જરા થશે? બોલો, પહેલું ગુણસ્થાન છે, મુનિવ્રત ધારણ કરી જંગલમાં ઉપસર્ગ પરિસર સહન કરે છે, આખું શરીર ફાડીને એમાં મીઠું ને મરચું ભરે તો આપની કોણ લાલ ન થાય. અને કહે છે કે નિરંતર કર્મનો આશ્રય થાય છે. માપદંડ તો જુઓ. હાર પરિવારજન, બોલો જલ્દી, સમજાય છે કે નહીં? કહો, માપદંડ તો જુઓ. અહીંયા કે જે માપદંડ તારા અભિપ્રાયથી થશે, વ્યવહાર નહીં નો જે વિષય છે એનો આશ્રય લેશે, એમાં એકત્વ કરશે, એમાં અહમ કરશે તો સંસાર એનું ફળ છે. અને નિશ્ચય નહીં નો વિષય છે એમાં અગર તું એકત્વ કરશે તો મોક્ષ એનું ફળ છે. લાસ્ટ પોઈન્ટ, દેવ દેવ નહીં ને સમાન માન, જ્ઞાન દેવનું કરજે પણ દેવ નહીં ને સમાન માનશે, દેવ નહીં ને આદરણીય માનશે, દેવ નહીં ને સરખા માનશે તો પણ તારું કાર્ય નથી થવાનું. જ્ઞાન દેવનું કરજે. તારી પર્યાયમાં અને તારા સંયોગમાં હમણાં કયા પરદ્રવ્ય છે ને પર્યાયમાં કયો અભિક ભાવ ચાલે છે એનું જ્ઞાન કરજે, જ્ઞાન એનું કરજે. પરંતુ શ્રદ્ધાન તો એનાથી પાર, એનાથી ભિન્ન તારા આત્માનું કરજે. જલ્દી બોલો, સમજાય છે? આપણે જ્ઞાન પણ પર્યાયનું કરીએ છીએ, શ્રદ્ધાન પણ પર્યાયનું કરીએ છીએ, સંયોગનું જ્ઞાન કરીએ છીએ, સંયોગનું શ્રદ્ધાન કરીએ છીએ. સંયોગ અને સંયોગી ભાવમાં જ રચ્યા પચ્યા છે કારણ કે ખરેખર એ વ્યક્ત છે અને ભગવાન આત્મા અવ્યક્ત છે, અતિન્દ્રિય છે, ઇન્દ્રિય ગમ્ય નથી એટલે ગોળ થઈ જાય છે અને ઇન્દ્રિય ગમ્ય વિષય મુખ્ય થઈ જાય છે કારણ કે અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાનનો પ્રેમ છે. બોલો જુદી, સમજાય છે? તો આ રીતે નિશ્ચય અને વ્યવહાર, વ્યવહાર ભેદ છે, નિશ્ચય અભેદ છે, વ્યવહાર અનેક રૂપ છે, નિશ્ચય એક રૂપ છે. પણ સમજાય છે? વ્યવહાર જાણવા યોગ્ય જાણે લો પ્રયોજનવાન છે. જ્ઞાનીને પ્રણતિમાં રાત જે બાકી છે, ચારિત્રની કમજોરી એ જાણે લો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. જ્ઞાનીને પણ રાત થાય છે, જ્ઞાનીને વિકલ્પ આવે છે, જ્ઞાની વ્યાપાર કરે છે, જ્ઞાની શોકની વિભૂતિને જીતવા જાય છે, પરંતુ એનું જ્ઞાન કરે છે, એ પર્યાયમાં ચાલતા ઔદયિક ભાવને જાણે છે. ખબર છે કે ઔદયિક ભાવ ક્ષણિક છે, હું મારા સ્વભાવની સાધના અને સ્વભાવમાં લીન થઈ ચારિત્રનો પુરુષાર્થ ઉપાડી સ્વરૂપમાં એકાગ્રતા થશે તો એ રાગાદી ભાવ સ્વયમેવ નષ્ટ થવાના છે. રાગાદી ભાવને દૂર કરવાનો બીજો કોઈ અલગથી ઉપાય જીનાગમમાં નથી કીધું છે. કોઈ ઉપાય છે કોઈ ઉપાય જલ્દી? રાગાદી ભાવને દૂર કરવાનો કે કર્મના અભાવનો કોઈ બીજો ઉપાય છે? અલગથી કોઈ ઉપાય છે? અલગથી કોઈ પ્રયત્ન કરવો પડશે? થાકી ગયા છો કે જલ્દી બોલો જલ્દી. અલગથી કોઈ પ્રયત્ન કરવો પડશે? રાગાદી ભાવ અને કર્મ ને દૂર કરવાનો અલગથી કોઈ ઉપાય નથી કરવાનો. સ્વરૂપમાં લીન થાય તો રાગાદી ભાવ ને કર્મ સ્વયમેવ અભાવને પામશે. સ્વરૂપમાં લીન થાય એટલે નિશ્ચય નહીં ના વિષયમાં લીન થા. નિશ્ચય નહીં નો પક્ષ પણ નહીં કર. નિશ્ચય નહીં થી શું છું? નિશ્ચય નહીં થી શું છું? નિશ્ચય નહીં થી શું છું? જલ્દી બોલો. નિશ્ચય નહીં થી શું છું? કે જે જ્ઞાન પોતાને શુદ્ધ જોવે છે, જે જ્ઞાન પોતાને અશુદ્ધતાને ગૌણ કરીને શુદ્ધતાને ગ્રહણ કરે છે, જે જ્ઞાન સમસ્ત વિશ્વને ગૌણ કરીને દ્રવ્ય સ્વભાવને મુક્ત કરે છે, એ મુખ્ય કરવા વાળું જ્ઞાન, દ્રવ્ય સ્વભાવને જાણવા વાળું જ્ઞાન, દ્રવ્ય સ્વભાવમાં અભેદ થવા વાળું જ્ઞાન, દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરવા વાળું જ્ઞાન, એ જ્ઞાનનું નામ પરમ શુદ્ધ નિશ્ચય નહીં પડે છે. ન સમજાય? એ જ્ઞાનનું નામ પરમ શુદ્ધ નિશ્ચય નહીં પડે છે. પરમ શુદ્ધ નિશ્ચય નહીં થી તું શુદ્ધ છે એવા આત્માને કોઈ નહીં ની અપેક્ષા, આત્માને નહીં ની અપેક્ષા. આત્મા તો નિરપેક્ષ શુદ્ધ સ્વાભાવિક શુદ્ધ તત્વ સ્વયં સિદ્ધ છે. નહીં ની અપેક્ષા આત્માને નથી કે નહીં પ્રગટ થશે એટલે હું શુદ્ધ થઈ. ના, હું શુદ્ધ છું એવી અનુભૂતિ કરવા વાળી જ્ઞાનની પર્યાયને પરમ શુદ્ધ નિશ્ચય નહીં નામ આપવામાં આવે છે. એ શુદ્ધતાનો જન્મ થાય, જન્મ થાય પછી તો નામકરણ હોય કે નહીં? અરે બાળકનો જન્મ થાય પછી નામકરણ હોય કે જન્મ વગર નામકરણ હોય? તો એ જ્ઞાનનો જન્મ થયો એ જ્ઞાનનું નામ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. કેમ? કારણ કે એ જ્ઞાન કોને જાણે છે? એ જ્ઞાનનો વિષય કોણ છે? એ જ્ઞાન કોને જાણવામાં સમર્થ છે? એનો વિષય એકમાત્ર ભિખારી ધ્રુવ ભગવાન આત્મા છે. એનો વિષય રાગ નથી, એને રાગ દેખાતો નથી, એને સ્વભાવમાં રાગદ્વેષ દેખાતા જ નથી, એને શુદ્ધ સ્વભાવમાં સંયોગ દેખાતા જ નથી. તો કેવી રીતના જાણશે પ્રભુ? કોઈ સમજાય છે? હવે ઉપયોગ બહાર આવ્યો તો પછી રાગ દ્વેષના ભાવ વ્યવહાર જે બધું છે એ જણાશે. પરંતુ ખરેખર એ જાણે છે, પરંતુ અહમ એકત્વ શ્રદ્ધા વિશ્વાસ હું આત્મા છું, હું શુદ્ધ છું, હું અકર્તા છું એવો અંદરથી વિશ્વાસ થઈ ગયો તો ભલે જે જણાય લોકાલોક જણાય, પરંતુ કોઈ પણ પરપદાર્થમાં એકત્વ થવાનું નથી. આ થયો છઠ્ઠો સૂત્ર. હવે નેક્સ્ટ ટાઈમથી સાતમું સૂત્ર આપણે ચાલુ કરશું. બહુ જ સરસ સૂત્ર છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે જિન વાણી માં તકો વંદના શત બાર હૈ ઇસ કે લિયે જિન વાણી માં તકો વંદના શત. બધા ભક્તોને મોહ નિંદ્રામાંથી જગાવનારી, સંતા રસનું પાન કરાવનારી અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો.